એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્વના કવિ એટલે કે પ્રેમાનંદ અને એમની ખૂબ જાણીતી કૃતિ મામેર ઉપર વાત કરીશું. પણ આપણો મુખ્ય ફોકસ રહેશે નવલરામ પંડ્યા, એમણે આ કાવ્યનું જે વિશ્લેષણ કર્યું છે ને એના પર. આપણે સમજવું છે કે નવલરામ પંડ્યા પ્રેમાનંદને કઈ રીતે જુએ છે, એમનું કવિત્વ અને ખાસ તો મામેરુ કઈ રીતે આટલું ખાસ બન્યું.
હા, બરાબર. પ્રેમાનંદને તો મહાકવિ અને કવિ શિરોમણી પણ કહેવાય છે, અને નવલરામ પંડ્યા જેવા સમર્થ વિવેચક જ્યારે એમના પર લખે ત્યારે આપણને વધારે ઊંડાણથી સમજાય કે સદીઓ પછી પણ પ્રેમાનંદની કવિતા કેમ આટલી જીવંત છે. એટલે પંડ્યાના લખાણથી આપણે પ્રેમાનંદનો સમય, એમની જે અદ્ભુત કાવ્ય શક્તિ હતી અને મામેરુની જે બનાવટ છે એની કલાત્મકતા, એ બધું જોઈ શકીશું.
સરસ. તો ચાલો શરૂઆત કરીએ પ્રેમાનંદના સમયથી જ. નવલરામ પંડ્યાએ બહુ સરસ નોંધ્યું છે કે પ્રેમાનંદ જે સદીમાં થયા, વિક્રમ સંવતનો 1800 સૈકો, એ તો ગુજરાત માટે વિદ્યા ક્ષેત્રે જાણે શ્રેષ્ઠ સમય હતો.
હા, એ સમય જ એવો હતો. તમે જુઓ, એક બાજુ શામળ ભટ્ટ હતા જે વાર્તાઓ દ્વારા સંસારના ચિત્રો આપતા હતા.
હા, અને પેલો અખો ભગત, એ તો વહેમો પર સીધા પ્રહાર કરતા હતા ને.
બિલકુલ. અખાના ચાપખા જાણીતા છે. પછી વલ્લભ મેવાડો હતા જે શક્તિ અને વીર રસની ગરબીઓથી ભક્તિ ગજાવતા, અને રત્નો ભાવસાર જેવા પણ હતા જે કોમળ શૃંગાર રચતા હતા. એટલે કે એ સમયમાં ઘણા દિગ્ગજ કવિઓ હતા.
ખરું, પણ આ બધાની વચ્ચે પ્રેમાનંદનું સ્થાન નવલરામ શું કહે છે?
નવલરામ તો સ્પષ્ટ માને છે કે કવિત્વ શક્તિની રીતે જોઈએ તો આ બધામાં પ્રેમાનંદ સૌથી ઉપર હતા, શિખર પર.
અચ્છા, તો એવી કઈ શક્તિઓ હતી પ્રેમાનંદમાં? પંડ્યાએ એના પર કંઈ કહ્યું છે?
હા હા, પંડ્યાએ કેટલીક મુખ્ય શક્તિઓ ગણાવી છે. પહેલી અને કદાચ સૌથી મહત્વની એમના મતે એ છે આબેહૂબ ચિત્રણ.
આબેહૂબ ચિત્રણ એટલે?
એટલે કે એ જે પણ વિષય લે ને એનું એવું વર્ણન કરે કે જાણે આખું દ્રશ્ય આપણી આંખ સામે જ ભજવાતું હોય. એકદમ જીવંત, એમાં કંઈ ખૂટે નહીં.
વાહ, મતલબ કે શબ્દોથી ચિત્ર દોરે અને એ ચિત્રોમાં ભાવ એટલે કે રસ, એ ભરવાની બાબતમાં કેવા હતા?
જો, રસ નિરૂપણમાં તો પ્રેમાનંદમાં જોટો જડવો મુશ્કેલ છે એવું પંડ્યાનું માનવું છે. રસ એટલે લાગણીઓ, ખબર છે ને? હાસ્ય, કરુણા, વીરતા, શાંતિ, આ બધું કવિતામાં જીવંત કરવું. પંડ્યા તો એટલે સુધી કહે છે કે તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ.
તાક્યું તીર મારનારો એટલે કે ધારે એ રસ ઉત્પન્ન કરી શકે, હસાવે, રડાવે.
બરાબર. જ્યારે હસાવા હોય ત્યારે હસાવે, રડાવવા હોય ત્યારે રડાવે, કે પછી એકદમ શાંત ભાવમાં ડૂબાડી દે, એમના હાથમાં હતું એ.
અને ઘણીવાર કેવું થાય કે એક રસમાંથી બીજા રસમાં જતા કવિતા થોડી અટકે એવું લાગે, પ્રેમાનંદમાં એવું ખરું?
ના, આજ તો એમને બીજી મોટી ખૂબી છે. પંડ્યા એને રસ સંક્રમણ કહે છે, મતલબ કે એક ભાવમાંથી બીજા ભાવમાં એટલી સરળતાથી લઈ જાય, એટલું સ્વાભાવિક રીતે કે આપણને ખબર પણ ન પડે. કવિતાનો જે પ્રવાહ હોય ને એ તૂટે જ નહીં. હસતા હસતા ગંભીર વાત પર આવી જાય અથવા કરુણ પ્રસંગ પછી તરત હળવાશ લાવી દે, પણ રસભંગ ના થાય.
આ બધું કદાચ માણસના સ્વભાવની ઊંડી સમજ વગર શક્ય ન બને. નહીં, પાત્રોને જીવંત કરવા માટે આ તો જોઈએ જ.
100% વાસ્તવિક જીવન જેવા જ ના હોય એવું પંડ્યા પણ સ્વીકારે છે, પણ જે રીતે એ પાત્રોને ઉપસાવે છે, એમની માનસિકતા પકડે છે, એવું બીજા કોઈ ગુજરાતી કવિમાં પંડ્યાના મતે નથી. અને આની સાથે એમની ગ્રંથ સંકલના પણ જોવી પડે, એટલે કે આખું આખ્યાન કેવી રીતે ગોઠવું, ક્યાં કયો પ્રસંગ મૂકવો, કેટલો લાંબો કરવો, ક્યાં ટૂંકાવવો, એની સમજ પણ ઉત્તમ હતી.
અને ભાષા પોતે, એમની લખવાની રીત, શૈલી, એના વિશે શું કહે છે પંડ્યા?
ભાષા અને શૈલી એ પણ એમની મહાનતાનું મોટું કારણ છે. પંડ્યા કહે છે કે ભાષા કેવી, તો કે શુદ્ધ, સંસ્કારી અને પ્રૌઢ. શૈલી એકદમ સીધી, સરળ અને સંક્ષિપ્ત, વધારાનું, બિનજરૂરી વર્ણન કરવાનું ટાળે.
એટલે લાંબા લાંબા વર્ણનો નહીં?
બિલકુલ નહીં. અને પદબંધન એટલે કે છંદ અને શબ્દોની જે ગૂંથણી છે એ એટલી સહજ, એટલી ઘટ્ટ અને કાનને સાંભળવી ગમે એવી કોમળ છે. આ બધું ભેગું થઈને પ્રેમાનંદની કવિતાને એક અલગ જ સ્તર પર લઈ જાય છે.
આટલી બધી ખૂબીઓ હોય એટલે જ પ્રેમાનંદ આટલા લોકપ્રિય થયા હશે. પંડ્યા કહે છે કે એમના કાવ્યો તો ગુજરાતમાં પૂજાય છે જાણે.
હા, ખરેખર એ સમયના સમાજ પર પ્રેમાનંદનો પ્રભાવ કેટલો હતો એ પંડ્યાના વર્ણન પરથી જ સમજાય. તેઓ લખે છે કે હજારો લોકો નિયમ બાંધીને શનિવારે સુદામા ચરિત્ર અને રવિવારે હુંડીનું ગાન કરતા. આ તો જાણે એક ધાર્મિક ક્રિયા જેવું જ.
અચ્છા, નિયમપૂર્વક?
હા, નિયમપૂર્વક. અને બીજા પ્રસંગોએ પણ, જેમ કે ચૈત્ર મહિનો આવે એટલે ગામે ગામ ઓખા હરણ ગવાય. પંડ્યા કહે છે કે એનાથી નાના મોટા બધાને આનંદ મળતો અને ઘણા કથાકારોનું તો ઘર પણ એના પર ચાલતું.
અને શ્રાદ્ધના દિવસોમાં?
શ્રાદ્ધના દિવસોમાં રાત્રે લોકો ભેગા થાય અને નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ વાંચે, સાંભળે.
અને મામેરું, એનો તો ખાસ ઉલ્લેખ કર્યો છે પંડ્યાએ.
હા, એ તો ખાસ. પંડ્યા સુરત શહેરનો ઉલ્લેખ કરે છે કે ત્યાં તો પ્રેમાનંદનો રસ કંઈક વિશેષ જ ઝીલાયો છે. ત્યાં સ્ત્રીનો સીમંત પ્રસંગ હોય ને એટલે સાસરામાં અને પિયરમાં મોસાળું એટલે કે મામેરું ગવડાવવાનો રીતસરનો રિવાજ જ પડી ગયો હતો.
ઓહ, બહુ જ રસપ્રદ છે.
અને ચોમાસામાં ભાગ્યે જ કોઈ ગામ એવું હોય જ્યાં પ્રેમાનંદનો દશમ સ્કંધ ન વંચાતો હોય. લોકો મૂળ ભાગવત વાંચવા કરતા પ્રેમાનંદનો દશમ સ્કંધ સાંભળીને ધન્યતા અનુભવતા.
આ તો અદ્ભુત કહેવાય. મતલબ કવિતા લોકોના જીવન સાથે, એમના રીત રિવાજો સાથે, ધર્મ સાથે, મનોરંજન સાથે બધે જ વણાઈ ગઈ હતી.
બરાબર. પંડ્યા એટલે જ કહે છે કે પ્રેમાનંદ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે એમના આ કાવ્યસાગરમાં ગુજરાતના આટલા બધા લોકો વારે તહેવારે સ્નાન કરવા આવે છે અને એમાંથી શુદ્ધ, કોમળ અને ભક્તિભાવવાળા થઈને પાછા સંસારમાં જોડાય છે. આનાથી મોટી સફળતા કવિ માટે શું હોઈ શકે, ખરું ને?
સાચી વાત છે. પ્રેમાનંદની આ વ્યાપક અસર અને એમની કળાની વાત કરી, હવે આપણે એમની એક સૌથી વધુ ગવાયેલી કૃતિ મામેરું એના પર આવીએ. પંડ્યા આ કાવ્યને કેવી રીતે જુએ છે, એનો મુખ્ય સૂર શું છે?
પંડ્યા બહુ જ સ્પષ્ટ છે આ બાબતે. મામેરું મૂળભૂત રીતે ભક્તિ માર્ગનું કાવ્ય છે. એનો મુખ્ય હેતુ શું? તો કે ભક્ત નરસિંહ મહેતાનો ભગવાન પરનો અતૂટ વિશ્વાસ બતાવવો, અને બીજું, ભગવાન કેવા ભક્તને આધીન છે, ભક્તની લાજ રાખવા કેવા દોડી આવે છે એ દર્શાવવું.
કથા તો મોટા ભાગે બધા જાણે છે, કુંવરબાઈનો સીમંત પ્રસંગ છે, મામેરું કરવાનો છે, પણ નરસિંહ મહેતા પાસે તો જેમ કહેવાય છે ફૂટી કોણી પણ નથી.
બરાબર. અને ત્યારે ભગવાન પોતે જ એક શેખનું રૂપ લઈને આવે છે. ભરી સભામાં બધા જુએ એમ એવું ભવ્ય મામેરું કરે છે કે નરસિંહ ભગતની આબરૂ રહી જાય છે. આ એક જાણીતી લોકકથા હતી જેને પ્રેમાનંદે કાવ્યરૂપ આપ્યું.
પણ ઘણીવાર એવું બને કે ભક્તિની વાતો, ખાસ કરીને આવા ચમત્કારોની કથાઓ, કવિતાના રસિકોને કદાચ થોડી સૂકી કે ઉપદેશ જેવી લાગે. મામેરું આમાં અલગ કઈ રીતે પડે છે?
આ બહુ જ અગત્યનો મુદ્દો છે જે પંડ્યા ઉઠારે છે. એ કહે છે કે હા, ભક્તિ ચરિત્રો ઘણીવાર શુષ્ક લાગી શકે છે, પણ પ્રેમાનંદે મામેરુંને એટલી કુશળતાથી બનાવ્યું છે કે તે અત્યંત સરસ અને મનોરંજક બન્યું છે.
એનું રહસ્ય શું?
એનું રહસ્ય પંડ્યાના મતે એક રસ બીજમાં છે, એક કેન્દ્રીય વિચાર જે પ્રેમાનંદે બરાબર પકડ્યો અને પછી એને ખૂબ સરસ રીતે ખીલવ્યો.
રસબીજ એ શું છે? મામેરુંનું રસબીજ
એ રસબીજ છે જગતની રીત અને ભગતના માર્ગ વચ્ચેનો તફાવત, એમનો વિરોધાભાસ. પંડ્યાના શબ્દો છે, જગત ભગતની રીત એકબીજાથી કેવળ ઉલટી છે.
ઓ, એટલે કે દુનિયાદારીના લોકો જે રીતે વિચારે, વર્તે, જેને મહત્વ આપે,
એનાથી ભક્તનો રસ્તો સાવ જુદો છે. ભક્તની પ્રાથમિકતાઓ અલગ છે, મૂલ્યો અલગ છે.
આ ખરેખર રસપ્રદ મુદ્દો છે. એટલે દુનિયાના વ્યવહાર અને ભક્તની જે નિષ્ઠા છે એની વચ્ચેનો જે સંઘર્ષ થાય, એમાંથી જે પરિસ્થિતિઓ બને.
બસ, પંડ્યાનું મુખ્ય કહેવાનું એ જ છે કે પ્રેમાનંદ આ જ વિરોધાભાસને, આ ઉલટાપણાને વારંવાર જુદી જુદી રીતે રજૂ કરે છે અને એમાંથી જ કાવ્યમાં આનંદ અને રસ ભરે છે. ક્યારેક રમૂજથી, ક્યારેક કટાક્ષથી, ક્યારેક મસ્તીથી. આખા કાવ્યની ગૂંથણી આ જ વિચારની આસપાસ થયેલી છે.
તો પછી આ જે કેન્દ્રીય વિચાર છે એ પાત્રો દ્વારા કેવી રીતે વ્યક્ત થાય છે? જેમ કે નાયક નરસિંહ મહેતા, એમનું ચિત્રણ કેવું કર્યું છે પ્રેમાનંદે પંડ્યાની દૃષ્ટિએ?
પંડ્યાના મતે નરસિંહ મહેતાનું ચરિત્ર તો પ્રેમાનંદે જાણે સંપૂર્ણ રીતે ઉપસાવ્યો છે. એમની ભક્તિ, એમની અલિપ્તતા, ગરીબીમાં પણ એમની ખુમારી, આ બધું મળીને નરસિંહ મહેતાની એક જીવંત મૂર્તિ આપણી સામે ખડી થાય છે. કુંવરબાઈનું પાત્ર ભલે ટૂંકું હોય પણ એની જે રાંકડી સ્થિતિ છે, એની લાચારી એ સ્પષ્ટ દેખાય છે.
અને બીજા પાત્રો, જેમ કે કુંવરબાઈના સાસરિયા, પંડ્યા એમ કહે છે કે એ અમુક વર્ગના પ્રતિનિધિ જેવા છે. આનાથી પાત્રો થોડા એકતરફી નથી લાગતા, સ્ટીરિયોટાઈપ જેવા?
સારો સવાલ છે. પંડ્યા સ્વીકારે છે કે શ્રીરંગ મહેતા એટલે કુંવરબાઈના સસરા એ અમુક વર્ગના નમૂના જેવા છે. કેવા? તો કે ઘર સંસારી બાબતોમાં પત્નીથી દોરવાતા, હિન્દુ અને ખાસ કરીને નાગર કુટુંબના વડા જેવા. પણ એમને જે રીતે રજૂ કર્યા છે એમાં જીવંતતા છે, એ માત્ર પુતળા નથી.
અને પેલી વડ સાસુ, એના વિશે તો પંડ્યા બહુ મજાથી લખે છે.
હા, એમના વિશે તો પંડ્યા કહે છે તે ખરેખરી વડસાસુ જ છે. મતલબ કે એ પાત્ર ભલે એક ટાઈપનું પ્રતિનિધિત્વ કરતું હોય પણ એનું ચિત્રણ એટલું વાસ્તવિક છે, એટલું ધારદાર છે અને એટલું રમૂજી પણ છે કે એ યાદ રહી જાય. સાસરામાં વહુને મહેણા મારતી સાસુ નણંદનું જીવંત ચિત્રણ છે એ.
એ વડસાસુનું પાત્ર તો ખરેખર અવિસ્મરણીય છે.
અને જુઓ, પંડ્યા એ પણ નોંધે છે કે નાગરિકોમાં ગમે તેવી કરડી સાસુ હોય તો પણ વહુને માં કહીને બોલાવવાનો રિવાજ હતો. અને પ્રેમાનંદ જેવા ઝીણવટ ભર્યા કવિની નજર આ સામાજિક રિવાજ પર પણ ગઈ છે. આ બતાવે છે કે તેઓ માત્ર પાત્રો નહોતા ઘડતા પણ એમાં સૂક્ષ્મ સામાજિક અવલોકનો પણ વણી લેતા હતા.
અને સમગ્ર નાગર જ્ઞાતિનું ચિત્રણ એમની બોલવાની રીત બાદ વિશે શું કહે છે?
પંડ્યા નાગર જ્ઞાતિની વાણીની ચતુરાઈ, જેને તેઓ વાગવિદ્ધકતા કહે છે, એટલે કે હાજર જવાબીપણું, વાતને ફેરવી તોડવાની કળા અને એમના મજાકી સ્વભાવનું પણ પ્રેમાનંદે બહુ સચોટ વર્ણન કર્યું છે એમ નોંધે છે.
હવે કાવ્યની શૈલી અને એની ગતિ પર આવીએ. મામેરું વાંચતી વખતે એમ લાગે કે જાણે બધું બહુ ઝડપથી બની રહ્યું છે. પંડ્યા આ વિશે શું કહે છે?
તમારું અવલોકન બરાબર છે. પંડ્યા પણ એ જ માને છે. એમને લાગે છે કે કવિએ આ કાવ્ય ભારે ઉમંગથી, ઉત્સાહથી લખ્યું છે. જાણે આનંદ છલકાય છે આખા કાવ્યમાં અને એને કારણે કવિની કલમ જાણે દોડે છે. એક પછી એક પ્રસંગ આવતા જાય છે, કથા આગળ વધતી રહે છે,
ક્યાંય અટકતી નથી.
પંડ્યાના શબ્દો છે કે કવિ ક્યાંય નકામું ટહેલું કરવાને અટકતી નથી, એટલે કે બિનજરૂરી લાંબા વર્ણનો કરીને કથાને ધીમી પાડતા નથી. જ્યાં રસનો મુદ્દો હોય ત્યાં થોડું રોકાય, આનંદ માણે પણ પછી તરત આગળ વધે.
આ તો ગુજરાતી કવિતામાં ઓછું જોવા મળે નહીં. લાંબા વર્ણનોનો થોડો મોહ હોય છે કવિઓને.
હા, પંડ્યા આ વાત પર ખાસ ભાર મૂકે છે. એ કહે છે કે ગુજરાતી કવિઓનો એક સાધારણ દોષ છે દીર્ઘસૂત્રતા, એટલે કે વાતને લંબાવવી. પણ એ દોષ મામેરુમાં બિલકુલ નથી. કાવ્ય બહુ ઝડપથી પૂરું થાય છે
અને આ ઝડપને કારણે જ કદાચ એવો અનુભવ થાય છે કે આપણે કથા વાંચતા નથી પણ જાણે નજર સામે જોઈ રહ્યા છીએ.
બરાબર, પંડ્યા આ જ શબ્દો વાપરે છે, વાંચતા નથી પણ જાણે જોઈએ છીએ. આખું કાવ્ય જાણે જીવંત દ્રશ્યોની એક ફિલ્મ જેવું છે. પંડ્યા તો ત્યાં સુધી કહે છે કે આ કાવ્યના ઘણા ભાગો એવા દેખાવવાળા છે કે જેના પરથી સારા ચિત્રો પણ બની શકે.
દાખલા તરીકે,
જેમ કે પેલું દ્રશ્ય જ્યારે નરસિંહ મહેતા 10-20 વૈરાગીઓને ભેગા કરીને થાળ ગાવા બેસી જાય છે, અથવા પેલી રિસાયેલી વડસાસુને મનાવવાનો પ્રસંગ એને ખીરોદક દૂધ પાણી આપે છે. પંડ્યા કહે છે કે આ એવા હાસ્ય ઉપજાવા એવા ચિત્રો છે કે જોનારને હસવું આવી જાય.
અને પેલું મોસાળા વખતે બધી સ્ત્રીઓ ભેગી થઈ હોય એનું વર્ણન,
હા, એ વર્ણનને તો પંડ્યા લાલિત્યનું આનંદમય ચિત્ર કહે છે. એ માને છે કે આવા સુંદર અને રસિક ચિત્રો ગુજરાતી કવિતામાં ઓછા જોવા મળે છે, જે પ્રેમાનંદની વર્ણન શક્તિની તાકાત બતાવે છે.
સરસ, આટલી ચર્ચા પછી હવે આપણે રસો પર આવીએ. પંડ્યાના મતે મામેરુમાં કયા કયા રસો મુખ્ય છે? હાસ્યની વાત તો આપણે કરી.
હા, પંડ્યા મુખ્યત્વે ચાર રસ ગણાવે છે, હાસ્ય, શાંત, કરુણ અને અદ્ભુત. બધા ઓછા વત્તા પ્રમાણમાં છે પણ સૌથી વધારે પ્રભાવ જેમ આપણે વાત કરી એ હાસ્યરસનો છે, અથવા પંડ્યા જેને મસ્ત આનંદ કહે છે એનો. નરસિંહ મહેતાની ગરીબી અને દુનિયાદારીની રીતભાત વચ્ચેનો જે વિરોધ છે એમાંથી આ હાસ્ય અને આનંદ સતત પેદા થાય છે. અને મહત્વની વાત એ છે કે કવિ નરસિંહને ગરીબ બતાવે છે પણ એમનું માન જાળવી રાખે છે, એમની ભક્તિનું ગૌરવ ક્યાંય ઓછું થતું નથી.
અને શાંતરસ ક્યાં જોવા મળે છે?
નરસિંહ મહેતાનું પોતાનું મન, જે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ ભગવાનના ભરોસે અડગ રહે છે, શાંત રહે છે, એ શાંત રસનું કેન્દ્ર છે.
કરુણ રસ,
કરુણ રસ પ્રમાણમાં ઓછો છે પણ જ્યાં છે ત્યાં અસરકારક છે. જેમ કે જ્યારે કુંવરબાઈ પોતાના પિતાની લાચારી જુએ છે, એની જે મનોવેદના છે ત્યાં કરુણ રસ છે, અને છેલ્લે અદ્ભુત રસ તો છે જ.
હા, જ્યારે ભગવાન પોતે શેઠ બનીને આવે છે અને ચમત્કારથી મામેરું કરે છે.
બરાબર. જોકે પંડ્યા એમ પણ નોંધે છે કે આખા કાવ્યમાં આનંદ અને હાસ્યનું વાતાવરણ એટલું મુખ્ય છે કે આ અદ્ભુત રસ થોડો દબાઈ જાય છે, એની અસર ઓછી વર્તાય છે.
એટલે એકંદરે આ બધા રસોમાં આનંદનો ભાવ સૌથી મુખ્ય છે. કદાચ એટલે જ પંડ્યા કહે કે સીમંત જેવા શુભ પ્રસંગે આ કાવ્ય ગાવાનો જે રિવાજ પડ્યો એ માત્ર રિવાજ નથી પણ લોકોની ઊંચી રસિકતાનું પ્રમાણ છે.
બિલકુલ. લોકોએ કાવ્યના મૂળ આનંદના સ્વભાવને બરાબર ઓળખ્યો છે, એટલે નવલરામ પંડ્યાનું આ વિશ્લેષણ આપણને ખાલી મામેરું સમજવામાં જ મદદ નથી કરતું પણ પ્રેમાનંદની કળાની શક્તિ શું હતી, એમના સમયનો સમાજ કેવો હતો, અને એક ભક્તિ કથાને કેવી રીતે માત્ર ઉપદેશ નહીં પણ જીવનના જુદા જુદા રંગો અને રસોથી ભરીને એક લોકપ્રિય કલાકૃતિ બનાવી શકાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે.
તો આજે આપણે નવલરામ પંડ્યાની દ્રષ્ટિએ પ્રેમાનંદ અને એમના મામેરું કાવ્યને સમજવાનો પ્રયત્ન કર્યો. પંડ્યાએ બહુ સરસ રીતે સ્પષ્ટ કર્યું કે પ્રેમાનંદની સફળતાનું રહસ્ય એમની રસ નિરૂપણની અદ્ભુત ક્ષમતા, પાત્રોને જીવંત બનાવવાની કળા, માણસના સ્વભાવની ઊંડી સમજ અને ખાસ કરીને મામેરુંમાં પેલો જગત અને ભક્તના માર્ગ વચ્ચેનો જે વિરોધાભાસ છે એને રમૂજ અને આનંદ સાથે વણી લેવાની એમની પ્રતિભામાં રહેલું છે. અને એમની ઝડપી, દ્રશ્યો ઊભા કરતી શૈલી એ કાવ્યને વાંચવા કરતા જોવાનો અનુભવ કરાવે છે.
હા, અને આ બધી ચર્ચા પછી મને એક વિચાર આવે છે. નવલરામ પંડ્યા જેવા વિવેચકો જ્યારે કોઈ ક્લાસિક કૃતિનું વિશ્લેષણ કરે ત્યારે આપણને એ કૃતિના નવા અર્થો સમજવામાં મદદ કરે છે, અને એ પણ વિચારવા પ્રેરે છે કે સમય બદલાય તેમ એ કૃતિ કેટલી પ્રસ્તુત રહે છે. તો શું મામેરું જેવી કૃતિ જેમાં ભક્તિ છે, સામાજિક રીતરિવાજો છે અને પેલો દુનિયાવી વ્યવહાર અને આધ્યાત્મિક નિષ્ઠા વચ્ચેનો સંઘર્ષ છે એ આજના સમયમાં પણ આપણને માણસના સ્વભાવ, સમાજ અને શ્રદ્ધા વિશે કશુંક નવું શીખવી શકે છે? પેલો જે મુદ્દો પંડ્યાએ ઉઠાવ્યો, જગત અને ભગતની ઉલટી રીત, શું એ આજે પણ એટલો જ પ્રસ્તુત નથી લાગતો? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.